જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એમાં સમયસાર કળશ છો આપણે કર્યો છે અને હવે સમયસાર કળશ સાત. સમયસાર કળશ નંબર સાતમાં કહ્યું છે કે અહીંયા એનો અર્થ બતાવે છે કે ત્યારબાદ શુદ્ધ નયને આધીન જે ભિન્ન આત્મજ્યોતિ છે તે પ્રગટ થાય છે કે જે નવતત્વમાં પ્રાપ્ત થવા છતાં પોતાના એકપણાને છોડતી નથી. હવે આપણે એ આખું સમયસારમાંથી સમજીએ તો વધારે સારું રહેશે. સમયસારનો છઠ્ઠો કળશ કર્યો છે એ રીતે સાતમો કળશ પણ આપણે સમયસારમાંથી કરીએ અને એના પછી ગાથા તેરમી ચૌદમી પંદરમી એ આવે છે એટલે એ બધું સમયસારમાંથી કરીશું તો વધારે સારું રહેશે. તો આપણે સમયસારમાં સાતમો કળશ અહીંયા જે આપ્યો છે તે શ્લોકનો અર્થ આપ્યો છે એટલે સાતમા કળશનો શ્લોકાર્થ આપ્યો છે કે ત્યારબાદ શુદ્ધ નયને આધીન જે ભિન્ન આત્મજ્યોતિ છે તે પ્રગટ થાય છે કે જે નવ તત્વોમાં પ્રાપ્ત થવા છતાં પોતાના એકપણાને છોડતી નથી. નવ તત્વોમાં પ્રાપ્ત થવા છતાં પોતાના એકપણાને છોડતી નથી. અહીંયા ભાવાર્થમાં એ સમજાવ્યું છે કે નવ તત્વોમાં પ્રાપ્ત થયેલો આત્મા અનેક રૂપ દેખાય છે. જો તેનું ભિન્ન સ્વરૂપ વિચારવામાં આવે તો તે પોતાની ચૈતન્ય ચમત્કાર માત્ર જ્યોતિને છોડતો નથી. આ બે લીટીની અંદર ઘણી બધી વાત આવી જાય છે. નવતત્વમાં પ્રાપ્ત થયેલું એટલે નવતત્વની અંદર જીવ અજીવ અને બાકીના જે સાત કયા એ તો બધા પર્યાય છે. આશ્રવ કયું અને આશ્રવની અંદર પુણ્ય અને પાપ કયા, બંધ કયું અને ત્યાર પછી સંવર નિજરા મોક્ષ કયા, પણ એ બધું જે છે એ તો પર્યાય છે. એમાં એક જીવ તત્વ જે છે એ જ લેવાનું છે. એટલે અહીંયા એમ કે છે કે નવ તત્વોમાં પ્રાપ્ત થયેલો આત્મા, કેમ કે એ બધી જે પર્યાય છે એ જીવની છે અને એ જીવની સાથે જે અજીવ મૂક્યું છે તો અજીવ તો જીવના સંયોગે આવી પર્યાય રૂપે પરિણમે છે અથવા તો એવા સંયોગનો અભાવ થતા એવી પર્યાય રૂપે પરિણમે છે એ દર્શાવવા માટે જીવને અજીવને બંનેને લેવામાં આવ્યા. વાત કરવી છે જીવની પણ સાથે અજીવ કેમ લેવામાં આવ્યું નવ તત્વોમાં, કે અજીવના સંયોગે જીવની પર્યાય વિકારી પર્યાય વિભાવરૂપ પર્યાય થાય છે અને એને લીધે થઈ અને એને ભાવ આશ્રવ થાય છે અને એટલે એને ભાવબંધને જળ બંધ એટલે કે દ્રવ્ય બંધ થાય છે અને એ બંધ ન થાય એવી અવસ્થા જે છે એ સંવરની છે અને જે બંધ થયો છે એ કર્મોનું ખરી જવું એ નિર્જરા છે અને પૂર્ણપણે નિર્જરા થઈ જતા એ મુક્તિની અવસ્થા છે, તે મોક્ષની અવસ્થા છે. પણ એ બધી જ પર્યાય લેવામાં આવી છે. એ ભાવ થયો, ભાવ આશ્રવ થયો અને એમાં પુણ્ય કે પાપ એટલે શુભ ભાવ છે તો પુણ્યનો બંધ પડે છે અને અશુભ ભાવ છે તો પાપનો બંધ પડે છે. પણ એ બધી જે પર્યાય થઈ એ થવાનું કારણ શું, મોક્ષ સિવાયની બધી જે કઈ પર્યાય છે અને સંવર સિવાયની જે પર્યાય છે એમાં જોવા જઈએ તો બે ની અંદર તો શું છે કે એ અજીવનો અભાવ છે. જ્યારે આશ્રવ જે છે બંધ છે એ પર્યાયમાં જીવ ને અજીવ એ બંને સાથે છે એટલે જીવ અજીવની અંદર સંયોગ રૂપે વર્તે છે, એ વખતે પોતાપણું કરે છે, એ બીજા દ્રવ્ય સાથે જોડાય છે એટલે એ આશ્રવ થાય છે, બંધ થાય છે, એ બધું થાય છે. અને નથી જોડાતો એ પણ કહીએ તો એક અવસ્થા છે કે જેમાં એ અજીવ સાથે નથી જોડાતો. એટલે જીવને અજીવ સાથેનો સંયોગ છે અથવા નથી, જીવને અજીવ સાથેનો સંયોગ છે અથવા નથી તો બધી પર્યાય થાય છે. બાકી બધી જે પર્યાય આપણે લીધી એ પર્યાય થવામાં કાં તો જીવને અજીવ સાથેનો સંયોગ છે અથવા તો જીવને અજીવ સાથેનો સંયોગ નથી. એટલે નવ તત્વની અંદર મૂળભૂત વસ્તુ તો જીવ છે. એટલે એ અપેક્ષાએ અહીંયા જે આપણે છઠ્ઠી ગાથામાં જે વાત કરી એના અનુસંધાનમાં સાતમી ગાથામાં એમ કહ્યું કે નવ તત્વની અંદર જે સારભૂત વસ્તુ જે છે તે જીવ, એ નવ તત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા અનેક રૂપ દેખાય છે. અનેક રૂપ એટલા માટે દેખાય છે કે જીવના સંયોગે છે ત્યારે કર્મથી બંધાયેલો દેખાય છે, અજીવના સંયોગે છે ત્યારે એ કર્મ સાથે બંધાયેલો દેખાય છે, અને અજીવના સંયોગ રહિત છે ત્યારે મુક્ત દેખાય છે. એ મુક્ત દેખાય કે બંધાયેલો દેખાય, જીવ તો જે છે તે છે. એ અનાદિથી બંધાયેલી અવસ્થામાં કે મુક્ત અવસ્થામાં એમાં તત્વની રીતે જોઈએ તો કોઈ ફેર નથી. જીવનું જે ધ્રુવ તત્વ એ તો એવું ને એવું છે, અનાદિથી એમાં કોઈ ફેર પડ્યો નથી. એ બંધન અવસ્થામાં છે કે એ મુક્તિની અવસ્થામાં છે? અહીંયા તો બંધન અવસ્થામાં લીધો છે જીવને, અને બંધન અવસ્થા એટલે કે અજીવ સાથેના સંયોગી અવસ્થામાં એની અનેક પ્રકારની પર્યાય થાય છે. એ શુભ ભાવે પરિણમે છે કે અશુભ ભાવે પરિણમે છે, એટલે એવા અનેક રૂપે દેખાય છે. એટલે ભાવાર્થમાં કહ્યું છે કે નવ તત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા અનેક રૂપ દેખાય છે. જો તેનું ભિન્ન સ્વરૂપ વિચારવામાં આવે, એ અનેક રૂપ દેખાય છે છતાં પણ એનું ભિન્ન સ્વરૂપ દેખાડવા વિચારવામાં આવે તો એ બધાથી જુદો જ છે, એ ચૈતન્ય જ છે, એમાં બીજું કંઈ છે જ નહીં. બધી પર્યાયોને બાજુ પર મૂકી દઈએ, એનાથી અલિપ્ત એવા ભગવાન આત્માનું દર્શન કરવામાં આવે, એવો જ વિચાર કરવામાં આવે તો પછી એ જુદો જ છે અને જુદો અનુભવાય છે. એટલે એને અહીંયા કહ્યું કે એવું ભિન્ન સ્વરૂપ વિચારવામાં આવે તો તે પોતાની ચૈતન્ય ચમત્કાર માત્ર જ્યોતિને છોડતો નથી. એટલે પોતે ચૈતન્ય રૂપ છે એને ક્યારેય એ છોડતો નથી, ભલે એ પર્યાયમાં ગમે તે રીતે દેખાય પણ એ ચૈતન્યપણાને છોડતો નથી, એવો અનુભવ થાય છે. હવે અહીંયા એક બીજી પણ વાત છે કે અગાઉ અગિયારમી ગાથામાં જે વાત આવી કે જે જ્ઞાની છે એ જ્ઞાનીને ખ્યાલમાં આવે છે કે આત્માની સાથે રહેલી આ મલિનતા છે તે આત્માથી જુદી છે અને એને જુદી પાડી શકાય છે. ત્યાં અગિયારમી ગાથામાં આપણે એ વાત વિચારી હતી, જે ઉદાહરણ આપ્યું હતું એ સમજીને. ઉદાહરણ શું હતું કે કાદવવાળું મલિન પાણી છે, એ કાદવવાળું મલિન પાણી એમાં કાદવ રૂપ જે મલિનતા છે એ પાણીથી ભિન્ન છે અને એને ભિન્ન પાડી શકાય છે. એટલે જ્ઞાનીને તો એમાં કાદવવાળું પાણી હતું છતાં એમાં એને તો પાણી જ દેખાય છે અને એની અંદર એ ફટકડી નાખી અને શુદ્ધ પાણીની પ્રાપ્તિ કરી લે છે. પણ જે અજ્ઞાની છે એને કાદવ રૂપે જોઈ અને ચાલ્યો જાય છે. એટલે એમાં જે ભાવ આવ્યો એ ભાવ એવો હતો કે જે જ્ઞાની છે એને તો કર્મની જે કંઈ મલિનતા છે તે દેખાતી નથી, સ્વરૂપ તો શુદ્ધ જ દેખાય છે. કર્મની મલિનતા છે તે એના સંયોગ રૂપે દેખાય છે, આત્મામાં ક્યાંય એવી મલિનતા થઈ નથી. આત્માનું સ્વરૂપ બદલાયું નથી, આત્માનું તો શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે. એટલે અહીંયા પણ ભાવાર્થમાં, અહીંયા સાતમા કળશના ભાવાર્થમાં પણ અહીંયા એ જ વાત કહી કે તેનું ભિન્ન સ્વરૂપ વિચારવામાં આવે, જેમ પેલા જ્ઞાનીને અગિયારમી ગાથામાં એ ભિન્ન સ્વરૂપ ખ્યાલમાં આવી ગયું હતું, એ રીતે આપણને અહીંયા કહે છે, અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે એવું જો સ્વરૂપ વિચારવામાં આવે તો તે પોતાની ચૈતન્ય ચમત્કાર માત્ર જ્યોતિને છોડતો નથી. એટલે વિચારવામાં આવે એટલે વિચારવામાં પછી એમાં એમ થાય કે એકાગ્રતા થાય, એની ભાવના થાય અને એ ભાવના અને દર્શન થાય, એટલે પછી એવું દર્શન થયા પછીથી એ પછી એને છોડતો નથી. એટલે એમાં જ એને શ્રેય દેખાય છે, એમાં જ આશ્રવ કરવા પણ દેખાય છે. એટલે એ રીતે એ પોતાના ચૈતન્ય ચમત્કાર રૂપ જ્યોતિને, પોતાના ચૈતન્ય સ્વભાવને એ છોડતો નથી. ચૈતન્ય પણ તો છે જ, પણ એની દ્રષ્ટિમાં નથી આવ્યું એટલે એને છૂટેલું દેખાય છે. ચૈતન્ય પણ એને કંઈ છોડ્યું છે એવું તો છે જ નહીં. ચૈતન્ય પણ છૂટી જાય, મટી જાય તો જીવનું સ્વરૂપ જીવ રૂપે રહી શકે જ નહીં, અહીંયા એ વાત છે જ નહીં. પણ અહીંયા એમ દર્શાવવું છે કે જ્યાં સુધી એને એ ચૈતન્ય પણ દ્રષ્ટિગોચર થયું નથી એવો એ વર્તે છે, અને જો એ સ્વરૂપનો વિચાર કરશે અને ચૈતન્યપણાનો વિચાર કરશે, એની ભાવના કરશે, એમાં એકાગ્રતા કરશે, એનું દર્શન કરશે, તો પછી એ ચૈતન્યપણાથી દૂર જશે નહીં. એટલે અજીવ સાથેના સંયોગોને છોડી અને પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ એને ઉપડશે. એટલે છઠ્ઠા કળશ પછી આ સાતમા કળશની અંદર ખૂબ વિશેષતાથી વાત કરી દીધી છે, અને હવે એના પછી તેરમી, ચૌદમી અને પંદરમી ગાથા લીધી છે. એ તેર, ચૌદ અને પંદરમી ગાથા અહીંયા લેવામાં આવી છે પ્રશ્નોત્તર માળામાં. એટલે અહીંયા કહે છે કે સમયસાર ગાથા તેર, ચૌદ, પંદરમાં કહ્યું છે કરી, અને અહીંયા ગાથા તેર, ચૌદ અને પંદર લીધી છે અને એના અર્થ લીધા છે. તેરમી ગાથાના અર્થમાં લીધું છે કે ભૂતાસ નયથી જાણેલ જીવ અજીવ વળી પુણ્ય પાપ તથા આશ્રવ સંવર નિજરા બંધ અને મોક્ષ એ નવ તત્વ સમ્યક્ત્વ છે. એ તો સામાન્ય અર્થ અપેક્ષાએ આપણને એમ લાગે કે એને સમ્યક્ત્વ કહ્યું. તત્વાર્થ સૂત્રમાં પણ એમ કહ્યું છે, નવ તત્વને એને સમ્યક્ત્વ કહ્યું છે, પણ એ તો વ્યવહાર નયનું કથન છે. એ કથન તો વ્યવહાર નયનું કથન છે. નવ તત્વની શ્રદ્ધાને સમ્યક્ત્વ કહેવું, સમકિત કહેવું, અથવા છ દ્રવ્યની શ્રદ્ધાને સમકિત કહેવું, એ તો વ્યવહાર નયનું કથન છે. અહીંયા નવ તત્વ જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિજરા બંધ અને મોક્ષ એ નવ તત્વ બતાવ્યા, અને એની શ્રદ્ધા એને સમ્યક્ત્વ કહીએ છીએ આપણે, એ વ્યવહાર નયનું કથન છે. અહીંયા જરાક ફેર છે. નિશ્ચય નયથી એ બધાને લેવામાં આવે ત્યારે એમાં જીવ જે છે એ આ રૂપે થતો જીવ એનાથી જુદો પડે છે. એટલે કે આશ્રવ રૂપે થતો જીવ, પુણ્ય પાપ રૂપે થતો જીવ એ, અને એ સિવાય એને છોડીને સંવર રૂપે વર્તતો જીવ, એની નિજરા થતી હોય એવો જીવ, એને બંધ થયો હોય અને એમાંથી નિજરા થતી હોય એવો જીવ, એ દરેક વખતે જીવ નિશ્ચયથી તો એ પોતે જીવ જ છે, એ પોતે જીવ જ છે, અને એની મુક્તિની અવસ્થા છે ત્યારે પણ એ તો જીવ જ છે. જીવનું સ્વરૂપ તો ક્યારેય બદલાયું નથી. એટલે એ વાતને લઈને આપણે નવ તત્વનો વિચાર કરીએ તો એ નવ તત્વને સમ્યક્ત્વ કહ્યું છે. બીજી રીતે વ્યવહારથી તો આપણે બરાબર છે કે એની શ્રદ્ધાને સમ્યક્ત્વ કહીએ, સમકિત કહીએ છીએ, પણ અહીંયા જરાક બીજી રીતે એને નવ તત્વને સમ્યક્ત્વ જરા બીજી રીતે કહ્યું છે. હવે એ આપણે એના ભાવાર્થમાંથી આપણો વિસ્તારથી વધારે સમજીએ, એની ટીકા અને ભાવાર્થ ટીકા પણ લઈએ. તેરમી ગાથા છે, અદભુત ગાથા છે, સમજવા જેવી ગાથા છે, થોડીક અઘરી પણ છે પણ સમજાય તેવી છે. તો તેરમી ગાથા સમયસાર ગાથા તેર, એની ટીકા. સમયસારનું પાનું છે કોમ્પ્યુટરમાં પેજ નંબર 65 છે. તમારી પાસે સમયસાર હોય અથવા તો તમે સમયસાર ડાઉનલોડ કરી લીધું હોય તો સમયસાર ખોલો. હવે અત્યારે આપણે જે કંઈ કરવાના છીએ એ બધું સમયસારમાંથી જ કરવાના છીએ, તો હવે સમયસાર ડાઉનલોડ કરી લો. તત્વધારા.com ઉપરથી આપ સમયસાર ડાઉનલોડ કરી શકશો, અથવા તો તત્વધારા.com ઉપરથી ડાયરેક્ટ ત્યાંથી પણ ઓપન કરી શકશો. અત્યારે એમાં કોમ્પ્યુટરમાં પેજ નંબર 65 છે અને પુસ્તકમાં પાનું 31, પહેલો અધિકાર પૂર્વરંગ, એની ગાથા તેરમી. એની ટીકામાં અહીંયા અમૃતચંદ્ર આચાર્ય ભગવાનની ટીકા છે. એ ટીકાની અંદર અહીંયા કહે છે કે આ જીવ આદિ નવતત્વો, જે નવતત્વો આપણે અહીંયા લીધા, એ જીવ આદિ નવતત્વો ભૂતાર્થ નહીંથી જાણે સમ્યક દર્શન જ છે. એટલે એ નિયમ કયો, ભૂતાર્થ નહીંથી જાણીએ તો એ સમ્યક દર્શન જ છે. કારણ કે તીર્થની વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ એટલે વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે, એવા આ નવ તત્વો જેમના લક્ષણ જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિજરા બંધ અને મોક્ષ છે, તેમનામાં એક પણ પ્રગટ કરનાર ભૂતાર્થ નહીંથી એક પણ પ્રાપ્ત કરી શુદ્ધ નયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે તેની પ્રાપ્તિ હોય છે. સમ્યક્ત્વ શા માટે કહ્યું કે એમાંથી આપણે નવ તત્વોમાંથી જે વસ્તુની પ્રાપ્તિ કરીએ છીએ એ જીવ, અને એ જીવ કેવી રીતે અને કેમ છે એ અહીંયા દર્શાવ્યું કે ભૂતાર્થ નહીંથી, સત્યાર્થ નહીંથી, જે ક્યારેય ગયું નથી, ક્યારેય ન હતું અને થયું નથી. ભૂતાર્થ નહીંનો અર્થ જ એ થાય છે કે એક ભૂતકાળમાં પણ હતો, વર્તમાન કાળમાં પણ છે અને ભવિષ્યકાળમાં પણ રહેશે. ભૂતાર્થ છે. અભૂતાર્થનો અર્થ થાય છે કે પહેલા પૂર્વે હતો નહીં અને પછીથી થયો છે, એટલે અભૂતાર્થ છે. ભૂતાર્થ છે તે સત્યાર્થ છે, એ નિત્ય છે, એ નિશ્ચયાર્થ છે. એટલે નિશ્ચય નહીં છે એવા ભૂતાર્થ નહીંથી જો જોવામાં આવે તો આત્માનું એકપણું, અહીંયા જે અનેકપણું દર્શાવ્યું નવતત્વની અંદર, આપણે નવતત્વની અંદર અનેકપણું અહીંયા સાતમા કળશ વખતે જે સમજ્યા, એવું અનેકપણું એને ક્યારે હતું જ નહીં. તમે ભૂતાર્થ નહીંથી એની તરફ દ્રષ્ટિ કરો છો એ આત્મા તરફ, તો એમાં અનેકપણું, પર્યાયનું અનેકપણું, પર્યાયને લીધે થતી વિવિધ દશાઓ એ ક્યારે એમાં હતી જ નહીં. એ તો એમાં તો એકપણું જ હતું, એટલે એમાં તો એકમાત્ર સ્વભાવ ભાવ, સ્વરૂપનો ભાવ, આત્માનો ભાવ, એવું એકપણું જ હતું. એટલે એ વાત કહે છે કે ભૂતાર્થ નહીંથી એકપણું પ્રાપ્ત કરી અને શુદ્ધ નયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ, એટલે શુદ્ધ નયથી જેવું જાણવામાં આવ્યું છે એવું આત્માનું સ્વરૂપ અનુભવમાં આવવું. પહેલા તો દર્શન રૂપે અનુભવ થાય છે અને પછી એનો જ્ઞાન રૂપે અનુભવ થાય છે. અનુભવ એટલે અનુભૂતિ, એ જ્ઞાનની પર્યાય છે, અને એ જ્ઞાનની પર્યાયમાં, દર્શનની પર્યાયમાં જે જોવા મળ્યું છે સ્વરૂપ, એ સ્વરૂપ અનુભવાય છે, એને અનુભૂતિ કહેવાય છે. એટલે કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે તેની પ્રાપ્તિ હોય છે. હવે અહીંયા પણ એક વધારામાં વાત મૂકી કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે, શુદ્ધ નયથી સ્થપાયેલ આત્મા, એ આત્માનું લક્ષણ આત્મખ્યાતિ છે. એટલે એ આત્મા રૂપે પ્રકાશે છે, આત્મા રૂપે જ એનું મહાત્મ્ય છે, એની આત્મા રૂપે જ પ્રતિષ્ઠા છે, એની પ્રાપ્તિ થાય છે. શુદ્ધ નયથી નવ તત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે તે હેતુથી આ નિયમ કયો. નવ તત્વને જાણવાથી એટલે એની વિકલ્પરૂપ શ્રદ્ધાથી, વિકલ્પરૂપે જાણવાથી એમ નહીં, પણ નય શુદ્ધ નયથી નવ તત્વને જાણવા એનો અર્થ એ થાય છે કે નવ તત્વોમાં રહેલ જીવ દ્રવ્યને શુદ્ધ આત્મદ્રવ્ય તરીકે જાણવું, અને બાકી બીજા બધા જે છે અજીવ સિવાયના બાકીના સાત છે એને એની પર્યાય રૂપે જાણવા, એટલે એવું જાણવાથી અને એમાં અંદર ઊંડા ઉતરતા ઉતરતા એની ભાવના કરતા કરતા એ આત્માની પ્રાપ્તિ થાય છે. આગળ એમાં કહે છે કે ત્યાં વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર એ બંને પુણ્ય છે, તેમજ એ બંને પાપ છે. આશ્રવ થવા યોગ્ય અને આશ્રવ કરનાર એ બંને આશ્રવ છે. જો એ જ રીતે બધું જ આગળ આવશે, પણ આપણે પહેલા આટલી વાતને સમજીએ. શું કહે છે કે ત્યાં વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર એ બંને પુણ્ય છે. વિકારી થવા યોગ્ય આત્મા છે અને વિકાર કરનાર એ પણ આત્મા છે. બંનેને અહીંયા એમ કહી દીધું કે પુણ્ય છે, પણ કઈ અપેક્ષા એ એમાં કહેવામાં આવ્યું છે કે એક ક્ષણિક અવસ્થા છે એ પર્યાયની દ્રષ્ટિથી કહેવામાં આવ્યું છે. એ પર્યાર્થિક નહીં ને મુખ્ય કરીને જો વિચાર કરવામાં આવે તો જે પર્યાય છે એ પર્યાયમાં જ આત્માનું, એ પર્યાય વખતે, એ ક્ષણિક પર્યાય વખતે એ આત્માનું એવું કરવું થાય છે. કેવું કરવું થાય છે? એ પુણ્ય વિકાર ભાવ કરવું થાય છે, અને એ જ રૂપે પરિણમવું અથવા તો એની અસર જે આવે છે જેને, એ પણ આત્મા છે. પુણ્ય રૂપે પરિણમનાર પણ આત્મા છે, એટલે વિકારી થવા યોગ્ય. પુણ્ય રૂપે પરિણમવું એટલે વિકાર રૂપે પરિણમવું, એવી જ રીતે પાપ રૂપે પરિણમવું એ પણ વિકાર છે. વિકારમાં બંને આવી જાય. વિકાર એટલે સ્વભાવ સિવાય, પોતાના નિર્મળ સ્વરૂપના ભાવ સિવાય બીજા બધા જ ભાવ છે એને આપણે વિભાવ અથવા વિકારી ભાવ કહીએ છીએ. એ શુભ હોય અથવા અશુભ હોય, એ બંને ભાવ જે છે તે વિકારી ભાવ છે, અને વિકારી ભાવ કરનાર પણ આત્મા છે અને એ રીતે પરિણમનાર પણ એ આત્મા છે. એટલે અહીંયા એ વાતને સમજાવતા કહ્યું, આશ્રવની વાત કરવી છે ને તો આશ્રવ એટલે પુણ્ય ને પાપ એ બંનેની વાત કરવી છે તો એમાં અહીંયા એ રીતે કહે છે કે વિકાર થવા યોગ્ય એ આત્મા છે એટલે એ આત્માની એ સમયની પર્યાય એટલો સમય પૂરતો જ એ આત્મા વિકારી થયો છે. આત્માનું મૂળભૂત સ્વરૂપ કંઈ વિકારી નથી થયું. આત્માનું મૂળભૂત સ્વરૂપ છે એમાં કોઈ વિકાર આવ્યો નથી, પણ એ ક્ષણિક પર્યાયમાં એ વિકાર આવ્યો છે. એટલે અહીંયા એમ કહે છે કે વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર એ બંને પુણ્ય જ છે, એટલે બંનેને પર્યાય તરીકે જ લીધું છે. એ પર્યાયને મુખ્ય કરીને જોઈએ તો આપણને એ બંને એમાં એકમાં જ દેખાય છે. બંને એક જ છે, પુણ્ય કરનાર અને પુણ્ય રૂપે પરિણમનાર એ બંને પર્યાય જ છે. એ બંને પર્યાય છે, એ આત્માની જ છે, પણ એ ક્ષણિક પર્યાય છે, એ ત્રિકાળી પર્યાય નથી, ત્રિકાળી ભાવ નથી. તે જ રીતે પાપને પણ લેવાનું, એટલે તે જ રીતે એ બંને પાપ છે. અને એ રીતે આગળ કહે છે કે એ આશ્રવ થવા યોગ્ય અને આશ્રવ કરનાર એ બંને આશ્રવ જ છે. એટલે છે તો આત્મા, પણ એ આત્માની ક્ષણિક પર્યાય છે, એટલા માટે એને અહીંયા એ આશ્રવ છે એમ કહી અને ત્રિકાળી શુદ્ધ આત્માને એનાથી જુદો પાડ્યો. શુદ્ધ ત્રિકાળી આત્મતત્વ જેવું છે એ એના કરતા ભિન્ન છે, અને આ બધું ક્ષણિક છે જે પર્યાય રૂપ છે એને અહીંયા એનાથી જુદું પાડ્યું. સમયસાર છે તે દ્રવ્યાનું યોગ તો છે, પણ દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે. દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ એટલે શું કે તેમાં તમને દ્રષ્ટિનો શુદ્ધ વિષય જણાવે. દ્રષ્ટિનો શુદ્ધ વિષય કેવો છે કે જેના તરફ દ્રષ્ટિ કરવાથી સમ્યક્ત્વ પ્રગટ થાય, અને એમાં સ્થિરતા કરવાથી ચારિત્ર પ્રગટ થાય, અને એમાં વિશેષ સ્થિરતા કરવાથી કેવળ જ્ઞાન પ્રગટ થાય. એવો દ્રષ્ટિનો વિષય જે છે એને બરાબર સમજાવવો છે, એને જણાવવો છે અને વિશ્વાસ કરાવવો છે કે ભગવાન આત્મા ત્રિકાળી ધ્રુવ તત્વ એ જ એક દ્રષ્ટિનો વિષય છે, એ જ ઉપાદેય છે, એ જ આશ્રવ કરવા લાયક છે, એ શુદ્ધ નિર્મળ છે અને એ ક્યારેય મલિન થયું જ નથી, એમાં કોઈ પ્રકારની મલિનતા આવી જ નથી. જે કઈ મલિનતા જે છે તે પર્યાયપણે બહાર રહી છે, અને એ મલિનતા તો સમયે સમયે બદલાયા કરી છે. કર્મો જેમ ખરી જાય છે, નિદ્રા થાય છે, નવા બંધાય છે, તો એ રીતે મલિનતા એ ખરી જાય છે, નવી બંધાય છે, ખરી જાય છે, એવું થયા કરે છે, પણ મૂળ તત્વ એને કઈ નુકસાન થયું નથી. જેમ કે આપણે સોનાનો એક ગોળો લઈએ અને સોનાના ગોળાને જાત જાતના કાદવમાં બોળીએ, એકમાંથી બીજામાં, બીજામાં ત્રીજામાં, પણ એ બધું ખરી જાય છે, મૂળ સોનાના ગોળાની અંદર ક્યાંય મલિનતા જતી નથી. એવી રીતે આ ભગવાન આત્મા ધ્રુવ તત્વ ત્રિકાળ ત્રણેય કાળ રહેવા વાળું નિત્ય અખંડ તત્વ એ પૂર્ણપણે શુદ્ધ જ છે, અને એવા શુદ્ધ તત્વ તરફ તું દ્રષ્ટિ કર. તને હજી મનમાં એમ વહેમ રહી જતો હોય કે તું જે પર્યાયમાં છો એ પર્યાય રૂપે છે, તારી એ પર્યાય મલિન છે, એને લઈને જો તને મહાત્મ ના આવતું હોય તો તું એ ભૂલી જા અને ત્રિકાળી શુદ્ધ તત્વને જ વિચાર કર. એનો વિચાર કર માત્ર નહીં, પણ એને જ આદરણીય સ્થાપ, અને એનો આશ્રય લેવાથી જ એ તત્વની પરિપૂર્ણ શુદ્ધ દશા પ્રાપ્ત થશે. આ આશય સમયસારનો છે, એટલા માટે સમયસારમાં દ્રષ્ટિનો વિષય જે શુદ્ધ છે એને બતાવવું છે. એટલે જે ક્ષણિક પર્યાયો છે એને ગૌણ કરીને એમ કહેવાય કે એ આત્મા છે જ નહીં, એ આત્માનું કંઈ છે નહીં, એવું કહી દેવામાં આવે. અને અહીંયા પણ એ જ વાત લીધી છે કે જે આશ્રવની વાત લીધી, એ જ રીતે સંવરરૂપ થવા યોગ્ય સંવાર્ય અને સંવર કરનાર સંવારક એ બંને સંવર જ છે. એ જ રીતે નિદ્રવા યોગ્ય અને નિદ્રા કરનાર એ બંને નિદ્રા છે, અને એ જ રીતે બંધાવા યોગ્ય અને બંધન કરનાર એ બંને બંધ છે. એટલે પુણ્ય પાપ આશ્રવ સંવર નિદ્રા એ બધાને અને અન્ય બંધ એ બધાને આત્માથી જુદા ગણ્યા. એનો સંબંધ ભલે આત્મા સાથે રહ્યો, પણ તમને એ બતાવવું છે કે ત્રિકાળી આત્મશુદ્ધ સ્વરૂપમાં એ કંઈ છે જ નહીં. એટલે એ બંને જે છે, બંધાનાર અને બંધન કરનાર, જે બંધાય છે તે અને જે બંધન કરે છે તે, એ બંનેને બંધ જ કયો છે એને આત્મા નથી કહ્યો. આગળ એ જ રીતે કહે છે કે અને મોક્ષ થવા યોગ્ય અને મોક્ષ કરનાર એ બંને મોક્ષ છે. મુક્તિની દશા પણ દશા ગણી છે, કેમ કે એ પણ પર્યાય છે ને. ભલે એવી ને એવી પર્યાય થયા કરે છે, સમયે સમયે મુક્તિની પર્યાય, મોક્ષની પર્યાય એવી ને એવી થયા કરે, પણ છતાંય એને પર્યાય અપેક્ષા લઈ અને કહેવું છે એટલે એને પણ એ રીતે કહ્યું. અને ત્રિકાળીને એનાથી જુદો પાડ્યો. પરમ પારિણામિક નાયક ત્રિકાળી ભગવાન આત્માને આ બધાથી જુદો પાડ્યો. બધા ક્ષણિક ભાવો, બધી ક્ષણિક પર્યાયોથી એને જુદો તારવી અને તમને એ મહાત્મા બતાવે છે કે તું તારા સ્વરૂપનો જ આશ્રય કર, તારે માટે તીર્થંકર ભગવાન પણ પર છે, એમના તરફના ભક્તિભાવ એ શુભ ભાવ છે. જ્યારે તું તારા નિત્ય નિજ સ્વરૂપમાં, શુદ્ધ સ્વરૂપમાં જાય છે, એમાં રમણતા કરે છે, એ શુદ્ધ ભાવ છે. અને એ શુદ્ધ ભાવ દ્વારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ છે. શુભ ભાવ દ્વારા તો બંધની પ્રાપ્તિ થાય છે, એને લઈને તો બંધ થાય છે, મુક્તિ થતી નથી. આગળ કહે છે કે કારણ કે એકને જ પોતાની મેળે પુણ્ય પાપ આશ્રવ સંવર નિજરા બંધ મોક્ષની ઉપપત્તિ એટલે સિદ્ધિ બનતી નથી. તે બંને જીવ અને અજીવ છે, અર્થાંત તે બબ્બેમાં એક જીવ છે અને બીજું અજીવ છે. જો સ્પષ્ટ અહીંયા કરી કે આ બધાને કેમ જીવ રૂપે ન લીધા, નવ તત્વોમાં આ જે સાત વસ્તુ લેવામાં આવી એને કેમ ન લીધા, તો કે છે કે એક જ જે છે એને આ હોય નહીં, એકને જ પોતાની મેળે આ હોય શકે નહીં. પોતાની મેળે નથી એટલે એનો અર્થ કે એને બીજું કંઈક સાથે રહ્યું છે. બીજું શું છે, તો કે બીજું અજીવ છે, સંયોગી વસ્તુ બીજી કંઈક સાથે, જીવની સાથે રહી છે. એ કાં તો પૂતગળ છે, શરીર છે તો પણ પૂતગળ છે, કોઈ બીજા સંયોગો છે તે પણ અજીવ છે. એટલે જીવ સાથે, જીવ સિવાયનું જે કંઈ અજીવ છે એને લઈને આ પુણ્ય પાપ આશ્રવ સંવર નિજરા એ બધું છે. અથવા તો એ પછી બંધ થયો છે તો એ કર્મનો બંધ છે, અને કર્મ ખરી જાય છે એટલે પૂતગળ ખરી જાય છે, એટલે એમાં પણ એ અભાવ રૂપે જોવા જઈએ તો પણ એ બીજું કંઈક સાથે હતું, એના સંયોગે આ વાત લેવાતી હતી. એટલે અહીંયા જો એ બીજાનો સંયોગ છોડીએ તો પછી એકલો શુદ્ધ જીવ છે એને જ જીવ કહેવાય, સંયોગ સહિત છે એને જીવ કહેવાય નહીં. અપેક્ષા છે, સંયોગ સહિત છે એને જીવ કહેવાય નહીં. એ અપેક્ષા કઈ છે, અપેક્ષા કે એમાં દ્રષ્ટિનો વિષય બતાવવો છે, મૂળભૂત સ્વરૂપ બતાવવું છે. એટલે એ અપેક્ષાએ જીવ ને અજીવ જે બે સાથે જ્યાં આવતા હોય એને જીવ તરીકે લીધો નથી. એટલે શુદ્ધ ત્રિકાળી પરમ પારિણામિક ભાવ એને એ રીતે નથી. એટલે અહીંયા એમ કહ્યું કે તે બંને જીવ અને અજીવ છે, આ બધામાં જે છે તો બંને છે, અર્થાંત તે બબ્બેમાં બે બે થઈને છે ને, એક જીવ છે અને બીજું અજીવ છે. સમયસાર છે, દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે પ્રભુ. આત્માનું સ્વરૂપ જેવું છે એવું દર્શાવવું છે અને એવી જ શ્રદ્ધા કરાવવી છે અને તમને આત્મામાં લઈ જવા છે, એટલે આ બધી વાત છે. આત્માનું સ્વરૂપ જેવું ત્રિકાળ શુદ્ધ છે એનો હજી જીવને અંશે પણ ખ્યાલ આવ્યો નથી, નહીતર તો એને એનું મહાત્મ સમજાયું હોય અને એ પોતાના સ્વરૂપમાં લીનતા કરીને બેસી ગયો હોય, એ ફાંફા મારતો જ ન હોત. પણ એને ક્યારેય વિચાર કર્યો જ નથી, પોતાના નિજ સ્વરૂપને એને ક્યારેય મહત્વનું ગણ્યું જ નથી. આ સમયસાર નો અભ્યાસ થયો, ગુરુદેવે આના ઉપર આટલા પ્રવચનો આપ્યા અને આ રીતે સમયસાર 19 વખત વંચાયું. એક વખત વંચાતા લગભગ 1.5 વર્ષ જેટલો સમય થતો હતો, એવું 19 વખત વંચાયું છે એક. અને ત્યાર પછીથી આ જે સમયસારના અર્થ બધાને સમજાવવા માંડ્યા છે ત્યારે હવે ખબર પડી છે કે આત્માનું નિજ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ કેવું છે અને શું ઉપાદેય છે, એ બધી વાત હવે આવી છે. અજીવ સાથે રહેલા જીવને ગૌણ કરીને, પર્યાય સાથે છે ને, એટલે પર્યાયને ગૌણ કરીને એને નથી એમ કહી દીધું, અભૂતાર્થને ગૌણ કરીને એને જુઠ્ઠો કહી દીધો. હવે છે તો ખરો, જે વસ્તુ અભૂતાર્થ છે, જે ક્ષણિક છે, એ વસ્તુનું અસ્તિત્વ તો છે પર્યાયમાં, એ તો છે જ, પર્યાય વિનાનું તો જીવ દ્રવ્ય છે જ નહીં. પણ એવું તો અનંતકાળથી છે ને, એના તરફ તો દ્રષ્ટિ કરીને તું અનંતકાળથી ભટકી રહ્યો છું, તો હવે તું બીજી દ્રષ્ટિ કર કે એ વાતને ભૂલીને શુદ્ધ શું છે, તારું મૂળ સ્વરૂપ શું છે, હા એનો ખ્યાલ કર. એને એવો ખ્યાલ કરાવવા માટે એમ કહ્યું કે તું ભેળસેળ વાળી વસ્તુને નહીં પકડ, એને બદલે શુદ્ધ સ્વરૂપને પકડ. ભેળસેળ વાળી વસ્તુ તરફ દ્રષ્ટિ કરતા તને એ ભેળસેળનો જ ખ્યાલ આવે છે, મલિનતાનો જ ખ્યાલ આવે છે, એટલે કર્મનો ખ્યાલ આવે છે, વિભાવનો ખ્યાલ આવે છે. એ રીતે તું જોવા માટે ટેવાઈ ગયો છે, એ રીતે તું જોવા માટે ટેવાઈ ગયો છે. એટલે તારી દ્રષ્ટિને હવે બદલવી છે, તને હવે આત્મામાં તારું જેવું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે જે તારે પ્રાપ્ત કરવાનું છે, એનો તને પ્રતિભાસ કરાવવા માટે વારંવાર એમ કહેવામાં આવે છે કે જે તું બીજી અવસ્થા છે, પર્યાય સહિતની અવસ્થા છે, એને તું થોડી ક્ષણો માટે ભૂલી જા. એ નથી એમ માની લે, એ નથી એમ માનીને ચાલ, તો જ તને તારી શુદ્ધ અવસ્થા તરફ દ્રષ્ટિ જશે, એ સિવાય અન્યથા જશે નહીં. એટલે નિશ્ચય નહીને પ્રધાન કરીને બધા જ કથન જે કહેવામાં આવ્યા છે એની પાછળનો આશય એવો છે કે તમારી જે દ્રઢ માન્યતા, મિથ્યા માન્યતા વર્તે છે ને, એ માન્યતાને તોડવી છે, એ ભેદ જ્ઞાન કરાવવું છે. ભેદ જ્ઞાન ક્યારે થશે? પહેલી માન્યતામાં તો આવવું જોઈએ ને કે મારું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે, અને એવું માન્યતામાં આવશે પછી ભેદ જ્ઞાન કરવાનો સવાલ ઉભો થશે કે હું આ અને બીજું આ, હું અને બીજું બધું પર, એમાં બધા જ પર તરીકે આવી જાય. પોતાના સ્વરૂપ સિવાય બીજી બધી જ વસ્તુ, બધા જ પદાર્થો, બધા જ જીવો, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન, બધા જ એના કરતા જુદા છે, એ વાત એમાં આવી જાય છે. એટલે ભેદ જ્ઞાન સુધી લઈ જતા પહેલા તમારી દ્રષ્ટિમાં એ લાવવું છે કે તારો સ્વભાવ કેવો છે, તું કેવો છે, શુદ્ધ છો, એ વાત લાવવી છે. એટલે દ્રષ્ટિને નો વિષય બતાવવો છે. એટલે આ બધી ગાથાની અંદર એને મુખ્ય કરીને વાત કરવામાં આવી છે. હજી આગળ અહીંયા ટીકામાં વધારે કહે છે. હવે બીજો પેરાગ્રાફ છે એમાં, એમાં કહે છે કે બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ તો, સ્થૂળ દ્રષ્ટિથી, બાહ્ય દ્રષ્ટિથી જો જોઈએ તો જીવ પૂદગળના અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને, જીવ અને પૂદગળ, જીવ પૂદગળના અનાદિથી એ બંધ રૂપ પર્યાય છે એની સમીપ જઈને એકપણે અનુભવ કરતા આ નવ તત્વો ભૂતાર્થ છે, સત્યાર્થ છે. જો આના આ જ નવ તત્વને ભૂતાર્થ પણ કયા, કેવી રીતે કયા, કે એ બંધ પર્યાયની સમીપ જઈને જો એનો એક પણ અનુભવ કરવામાં આવે તો એ નવ તત્વો ભૂતાર્થ છે. એટલે કે એ રૂપે તમે છો, પુણ્ય રૂપે, મોક્ષ રૂપે, કે જે રીતે નવ તત્વો કયા એ રીતે તમે એક પણ એના રૂપે તમે અનુભવ કરો તો એ ભૂતાર્થ છે, સત્યાર્થ છે. અને એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવે તો એ અભૂતાર્થ છે. બહુ સહેલી વાત છે, ચોખ્ખી વાત કરી દીધી કે તમે એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જાઓ અને એ દ્રષ્ટિથી જુઓ, એટલે દ્રવ્યાર્થિક નહીંથી જો તમે જુઓ તો તમને એ લાગે છે કે એ બધું અભૂતાર્થ છે, એ પર્યાય છે. પણ એ બધી પર્યાયની સમીપ જઈને, એટલે કે પર્યાર્થિક નહીંથી જો જુઓ અને એવી રીતે અનુભવ કરશો તો એ નવે તત્વ જે છે તમને ભૂતાર્થ લાગે, સત્ય લાગે છે. પણ દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા જે છે તે ત્રિકાળ શુદ્ધ છે, એટલે આપણે દ્રવ્યાર્થિક નહીંથી, નિશ્ચય નહીંથી એનો અનુભવ કરવાનો છે. કેમ કે જો પર્યાર્થિક નહીંથી અનુભવ કરવા જઈશું તો અનુભવ થશે નહીં, કેમ કે પર્યાય ક્ષણિક છે અને ક્ષણિક વસ્તુ, જે બદલાતી વસ્તુ છે, એમાં સ્થિરતા કઈ રીતે થાય? જે પોતે જ છે નહીં, જેનું એક્ઝિસ્ટન્સ રહેતું નથી, જે પોતે જ એક સમય માત્ર માટે છે, તો પછી એની તરફ દ્રષ્ટિ કરીને સ્થિરતા કેવી રીતે થાય, એની સન્મુખતા કેવી રીતે થાય? એક સમયમાં તો એ બદલાઈ જાય છે, એટલે એ રીતે તો આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય જ નહીં. જે ત્રિકાળ રહેવા વાળું છે, દ્રવ્યાર્થિક નહીંથી જે આપણે જાણીએ છીએ સ્વરૂપ, જે ક્યારેય બદલાતું નથી, એની સમીપ જઈને જ અનુભવ કરવો પડે. અને એવી રીતે અનુભવ કરીએ તો જે નવ તત્વોમાં જે બીજા બધા જે હતા એ અભૂતાર્થ છે, એ ક્ષણિક છે, અને જીવ એ એક રૂપે રહ્યો છે તે પોતે જ ભૂતાર્થ છે. એટલે અહીંયા એમ કહ્યું કે જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. તેઓ એટલે નવ તત્વની વાત છે, જીવ અજીવ સિવાયના જે બીજા છે એ બધી પર્યાય, એની વાત છે. બાકીના સાત જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી. જીવનો એકાકાર, અખંડ એવા સ્વરૂપની અંદર એ નથી, એવા સ્વરૂપમાં બંધ પણ નથી, આશ્રવ પણ નથી, સંવર નથી, નિદ્રા નથી, મોક્ષ નથી, કંઈ નથી. જીવનું એક જ સ્વરૂપ છે, એ એકાકાર એક સ્વરૂપ, અખંડ સ્વરૂપ છે, એમાં એ બધી પર્યાયો નથી. તેથી આ નવ તત્વોમાં ભૂતાર્થ નહીંથી એક જીવ જ પ્રકાશમાન છે. ભલે તમે નવ તત્વ લઈને બેઠા હો, પણ તમને દેખાય છે શું, તમને ખ્યાલ શેનો આવે છે? એક જીવનો જ ખ્યાલ આવે છે, કે બધી આખી રમત જીવને માટે છે, આખું નાટક છે એ જીવને માટે છે. અને એમાં કોઈ મુખ્ય કારણ હોય તો એ અજીવ અથવા તો પૂદગળ, એ પૂદગળ સાથેના સંયોગને લીધે થઈ અને આ બધું નાટક થયું છે, કે જેને લીધે થઈ અને જીવ પોતે પોતાને ભૂલી ગયો છે અને એ પૂદગળ રૂપે પોતાને માનવા માંડ્યો છે, શરીર રૂપે પોતાને માને છે. આ બધું જે થયું છે એ બીજી વસ્તુના સંયોગને કારણે થયું છે. એટલે સમયસારમાં તો આખું એ રીતે જ લેવામાં આવ્યું છે, કે પછી એનો ખ્યાલ આવી જાય અને પછી એ અજીવ જે છે, એ પૂદગળ છે, એ બધાનો વેશ પૂરો થઈ જાય છે. એ રીતે આખું નાટક રીતે જ લેવામાં આવ્યું છે. તો આ નવ તત્વમાં ભૂતાર્થ નહીંથી એક જીવ જ પ્રકાશમાન છે, એવી રીતે અંતરદ્રષ્ટિથી જોઈએ તો જ્ઞાયક ભાવ જીવ છે. માત્ર જ્ઞાયક ભાવ, જ્ઞાન કરનારો જ જીવ છે. જ્ઞાન જ્ઞાન જ્ઞાન, પોતે જ્ઞાનમય છે અને પોતે જ્ઞાન જ કરે છે, એ સિવાય બીજું જીવ કંઈ કરતો જ નથી. જીવનું કાર્ય શું? તો જ્ઞાન કરવું. એટલે એ જ્ઞાતા છે, એ ત્રિકાળ જ્ઞાતા છે, ત્રણેય કાળમાં એ જ્ઞાતા જ છે. જ્ઞાતા દ્રષ્ટા, દર્શનને સાથે લઈએ તો જ્ઞાતા દ્રષ્ટા જ છે, બીજું કંઈ નથી. અને જીવના વિકારનો હેતુ અજીવ છે. વિકારનો હેતુ એટલે અહીંયા કારણનું હે, જીવનો જે વિકાર થાય છે એનો હેતુ જે કયો, એનું કારણ, હેતુ એટલે કારણ, એ શું છે? તો અજીવ છે. અજીવને કારણે એ વિકાર થાય છે. અજીવને કારણે એટલે અજીવ કરાવે છે એમ નહીં, એ તો આપણે સમજીએ છીએ કે અજીવ નથી કરાવતું, જીવ પોતે કરે છે. પણ અજીવના સંયોગે થાય છે, અજીવ સાથે એ સંયોગ કરે છે, એના સાથે એ એકરૂપ પણ ધારણ કરે છે. એકરૂપતા કરે છે તો પછી વિકાર થાય છે, એ એકરૂપતા નથી કરતો તો કંઈ નથી. એટલે અહીંયા એ રીતે લેવામાં આવ્યું કે જીવના વિકારનો હેતુ અજીવ છે. વળી પુણ્ય પાપ આશ્રવ સંવર નિદ્રા બંધ અને મોક્ષ એ જેમના લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે. એ જેમના લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે, અને પુણ્ય પાપ આશ્રવ સંવર નિદ્રા બંધ અને મોક્ષ એ વિકાર હેતુઓ કેવળ અજીવ છે. જો અહીંયા તો અજીવ કહીને કાઢી નાખ્યા, છે તો જીવના ભાવ પણ ક્ષણિક ભાવ છે, અને તમને ત્રિકાળી પરમ પરિણામિક ભાવ જે નિત્ય ટકી રહેતો ભાવ જે છે એને મુખ્ય કરીને એના તરફ લઈ જવા છે, એટલે અહીંયા એને અજીવ કહી દીધા, કે જે અજીવના સંયોગે થયા છે એને અજીવ કહી દો. પેલો પાગલ માણસ હોય ને એની સાથે બીજો ડાયો માણસ જતો હોય ને તેમ કે પેલા બે પાગલ જાય, નથી કહેતા? ઘણી વાર આપણે જોઈએ છીએ પેલો પાગલની જોડે જાય છે, વાતચીત કરે છે ને એમાં હશે ને તો જો પેલા બે પાગલો વાત કરે, પેલો ડાયો એ પાગલમાં ગણાઈ જાય. આ એના જેવું છે કે અજીવના સંયોગે છે, એટલે એને પણ અજીવ કરીને કાઢી નાખ્યા. ક્ષણિક છે, ત્રિકાળી નથી, અને એનો આશ્રવ થઈ શકતો નથી ને એનો આશ્રવ કરવા જઈએ તો વિકાર જ થાય, એટલા માટે એને કાઢી નાખ્યા. બહુ સુંદર વાત છે. સમયસાર અદભુત ગ્રંથ છે પ્રભુ. સમયસારનો બરાબર અભ્યાસ કરનાર જીવ તો મોક્ષે જાય, એના એ ભવે ન જાય. અહીંયા સંયોગો પંચમકાળમાં નથી તો બે ચાર પાંચ ભવમાં જરૂરથી મોક્ષે જાય. સમયસાર તો અદભુત ગ્રંથ છે, અને એ પહેલા બીજા બધા કુંદકુંદાચાર્ય ભગવાનના બીજા ચાર આગમોનો પણ બરાબર અભ્યાસ કરવો જોઈએ, અને પછી છેલ્લે સમયસારનો અભ્યાસ જીવન પર્યંત ચાલુ રાખવો જોઈએ. કેવી સરસ મજાની વાત કરી દીધી છે કે જેમના લક્ષણો છે એ બધા એવા તો કેવળ એ જીવના વિકારો છે, અને પુણ્ય પાપ આશ્રવ સંવર નિદ્રા બંધ અને મોક્ષ એ વિકાર હેતુઓ કેવળ અજીવ છે, એમને અજીવ કહી દીધા. આવા આ નવ તત્વો જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને પોતે અને પર જેમના કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતા ભૂતાર્થ છે, અને સર્વકાળે અસ્ખલિત એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતા તેઓ અભૂતાર્થ છે. બરાબર છે? આપણે વાત કરી એ જ વાત ફરીથી સ્પષ્ટતા કરી. અને અભૂતાર્થ છે તો અસત્યાર્થ છે. તેથી આ નવે તત્વોમાં ભૂતાર્થ નહીંથી એક જીવ જ પ્રકાશમાન છે, બસ બધું ભૂલી જાઓ, જીવને મહત્વ આપી દીધું છે. ભૂતાર્થ છે તે એક જીવનું સ્વરૂપ છે અને એ જ બધે પ્રકાશમાન થાય છે એટલે એ જ દીપી ઉઠે છે, એ જ શોભારૂપ છે, એ જ આદરણીય છે. એમ તે એક પણે પ્રકાશ તો શુદ્ધ નયપણે અનુભવાય છે. કોણ? જીવ. અને જે આ અનુભૂતિ તે આત્મખ્યાતિ, આત્માની ઓળખાણ, આત્માની પહેચાન, આત્માનું જાણપણું, આત્માના અનુભવપણું, એવી આ આત્મખ્યાતિ જ છે, એવી જ આત્મખ્યાતિ છે. અને તે આત્મખ્યાતિ તે સમ્યક દર્શન છે, સંકિત છે. આત્માનું દર્શન છે અને આત્માનું જ્ઞાન છે એટલે એમાં સમ્યક દર્શન કહો કે સંકિત કહો. આ રીતે આ સર્વકથન નિર્દોષ છે, બાધા રહિત છે. નવતત્વને સંકિત કહેવાની વાત જે કહી એ કઈ રીતે છે એ બધું અહીંયા સરસ રીતે સમજાવ્યું છે. હવે એનો ભાવાર્થ છે તે હવે આવતી વખતે આપણે લઈશું ને આજનો સ્વાધ્યાય અહીંયા આપણે પૂરો કરીએ. કોઈ પ્રશ્ન હોય તો પૂછો. સમય સાર હવે બધાએ મારી સૌને વિનંતી છે કે જેટલા અત્યારે સ્વાધ્યાયમાં બેઠા છે બધાને નમ્ર વિનંતી કે સમયસાર બધાની પાસે હોવું જરૂરી છે. અત્યારે હવે જે આપણે 20 વચનામૃત વગેરે લઈએ છીએ એ સમયસારમાંથી કેટલા બધા લેવામાં આવ્યા છે, હજી આના પછી 14મી ગાથા પણ આવશે, 15મી ગાથા પણ આવશે, તો બધાએ સમયસાર પોતાની પાસે ઉપલબ્ધ રાખવું. ન હોય જેમની પાસે પુસ્તક રૂપે તો આત્મધર્મ.com ઉપરથી અથવા તો તત્વધારા.com ઉપરથી મળી શકશે. આત્મધર્મ.com ઉપર ઘણા પુસ્તકો છે, ત્યાંથી શોધવું કદાચ તકલીફ પડે તો આપણે બહુ સહેલાઈથી સરળતાથી પ્રાપ્ત થઈ શકે એવું તત્વધારા.com છે. તત્વધારા.com ઉપર ફક્ત ગુજરાતી પુસ્તકો રાખ્યા છે તો એ તત્વધારા.com ઉપરથી ડાઉનલોડ કરી લેવું, અથવા ડાઉનલોડ ન કરવું હોય તો કોમ્પ્યુટર ખોલીને ત્યાંથી જ તમે ઓપન કરી શકશો. એટલે બધાએ હવે આવતા સ્વાધ્યાયમાં સમયસાર ખોલી અને આ 14મી ગાથાનો ભાવાર્થ કરવાનો છે. તો આવતી વખતે આપણે પ્રશ્નોત્તર માળા નહીં ખોલીએ અને સીધું સમયસારની 13મી ગાથાનો ભાવાર્થથી શરૂઆત કરીશું. જય જીનેન્દ્ર.